गायत्री संहिता आदिशक्ति स्तिव्यम विष्णुस्तामहम प्रणामामि ही स्वर्ग तित्यर्ति विनाशाश्च जायन्ते जगतो अन्याः। आ गायत्री ज परमात्मानी आदि शक्ति छे, हूँ एने प्रणाम करूँ छू। आ शक्ति द्वारा ज जगत में उत्पत्ति पालन अने विनाश थाय छे। नमिपद शुभवा विष्णु ब्राह्मणा निर्मित जत स्थावरम जंगम शक्त्या गायत्रिया एक वै ध्रुवम। विष्णुना नाभि कमर माथी प्रगट थयेला ब्रह्माए गायत्री शक्ति द्वारा ज आ जड़ चेतन जगत ने बनाव्यू। चंद्रशेखर केमेभ्यो निर्गता ही सुरापगा भगीरथ तथा देव परिवार सम यथा जगद्धात्री समुत्य या हनुमानस रोवरे गायत्री सकुलम पारम तथा नयति साधकम स्वस्ति गंगेव ज्ञानाख्य सुनिरेण समाकुला। ज्ञान गंगा तुताम भक्त्या वारंवार नमाम्यहम। जेम भगवान शंकरना केसमाथी प्रगट थयेली गंगाए भगीरथ राजाए तेना कुटुंब परिवार सहित पार करी दीधो, तेज प्रमाणे जगतनो पालन करनारी गायत्री हृदयरूपी मानसरोवरमांथी प्रगट थईने साधकने तेना कुर परिवार साथे भवसागरने पार लई जाय छे। तेज गायत्री ज्ञानरूपी जळथी भरेली छे, તે ગંગાને હું ભક્તિપૂર્વક વારંવાર નમસ્કાર કરું છું। ઋષિયો વેદસા સ્ત્રાણી સર્વે ચૈવ મહર્ષયઃ શ્રદ્ધ્યા હૃદિ ગાયત્રી ધાર્યંતિ સ્તુવંતિ ચ। ઋષિયો વેદો શાસ્ત્રો અને બધા જ મહર્ષિઓ ગાયત્રીને શ્રદ્ધાપૂર્વક હૃદયમાં ધારણ કરે છે અને તેની સ્તુતિ કરે છે। હિમ श्री कलिचेति रूपेभ्या स्वभ्या ही लोकपालिनी भास्ते सततम लोके गायत्री त्रिगुणात्मका। ह्रीम श्री अने कलि ए त्रण रूपों द्वारा जगतनु पालन करनारी त्रिगुणात्मक गायत्री जगत में निरंतर प्रकाशे छे। गायत्री एव मता माता वेदाना शास्त्र संपादम चत्वारो अपि समुत्वापन्ना वेदास्तया असंशयम। शास्त्रोनी संपत्ति रूपी वेदोनी माता गायत्री ज गणाय छे। निश्चयात्मक रीते चारे वेद गायत्री माथी ज उत्पन्न थया छे। परमात्मनस्त या लोके ब्रह्म शक्ति विपार्ज्यते सूक्ष्माच सात्विकी चैव गायत्री याभिधीयते। જગતમાં પરમાત્માની જે સૂક્ષ્મ અને સાત્વિક બ્રહ્મશક્તિ રહેલી છે તેને જ ગાયત્રી કહે છે। પ્રભાવો દેવ ગાયત્રિયા ભૂતાનામ બીજાયતે અંતઃકરણેષુ દેવાનામ તત્વનામ હિ સમુદ્ભવઃ। પ્રાણીઓના અંતઃકરણમાં દૈવી તત્વોની ઉત્પત્તિ ગાયત્રીના પ્રભાવથી જ થાય છે। ગાયત્રીય ઉપાસક કર્ણાદાત્મ શક્તિ બિબદ્ધતે પ્રાપ્યતે ક્રમ સો અજસ્ય સામીપ્યમ પરમાત્મનં। ગાયત્રીની ઉપાસના કરવાથી આત્મબળ વધે છે, ધીમે ધીમે જન્મોના બંધનો વિનાની પરમાત્માની સમીપતા પ્રાપ્ત થાય છે। શૌચમ શાંતિ વિવેક સચૈતલ્લાભ ત્રયાત્મકમ પશ્ચાદપ્રાપ્યતે નૂનમ સુસ્થિરમ તદુપાસકમ। મનને વશમાં રાખવાવાળી એ ગાયત્રીના ઉપાસકને પછીથી પવિત્રતા, શાંતિ અને વિવેક એ ત્રણેય આધ્યાત્મિક લાભ નિશ્ચિત રૂપે પ્રાપ્ત થાય છે. કાર્યેષુ સાહસ સ્થૈર્યમ કર્મનિષ્ઠા તથ્યવ ચ એતે લાભશ્ચ વૈ તસ્માજ જાયંતે મનસસ્ત્રયઃ. કર્મોમાં સાહસ, સ્થિરતા અને એવી જ રીતે કર્તવ્ય નિષ્ઠા એ ત્રણ મન સંબંધી લાભ એને મળે છે. પુષ્કળા ધન સંસિદ્ધિ સહયોગશ્ચ સર્વતઃ સ્વાસ્થ્ય વાત્રયઃ એતે સયુષ્ટ તસ્માલાભશ્ચ લૌકિકા. સંતોષજનક ધનની વૃદ્ધિ, બધી જ તરફથી સહકાર અને તંદુરસ્તી એ ત્રણ સાંસારિક લાભો આનાથી ગાયત્રીથી થાય છે. કાઠિન્યમ ત્રિવિધિ ઘોરમ રૂહાબ્દા સહન હતીશ તથા શીભ્રમ વિનાશિતા યાંતિ વિવિધા વિઘ્નરાશ્ય. અનેક પ્રકારની ભયંકર કઠિનાઈઓ અને વિપદાઓનો સમૂહ તેમજ અનેક પ્રકારના વિઘ્નોના સમૂહો આનાથી જલ્દી નષ્ટ થઈ જાય છે. વિનાશાદુવત જ્ઞાતૃણામંત શક્તિ વિવર્ધતે સ્વગતાનામ નાયાસ પારયાતિ તથા નરઃ. ઉપર જણાવ્યા મુજબના શત્રુઓના નાશથી આંતરિક શક્તિ વધે છે અને આંતરિક શક્તિ વધવાથી મનુષ્ય સ્વાભાવિક રીતે જ સંકટોને પાર કરી શકે છે. ગાયત્રી ઉપાસક સ્વાંતે સત્કામા બદભવંતી હિ તત્ પૂર્તિઓ બીજાયંતે સહજ સાધાન્યસી. ચોક્કસ રીતે ગાયત્રી ઉપાસકના હૃદયમાં સદિચ્છાઓ પેદા થાય છે, તે માટેના સાધનો સહજમાં જ મળી રહે છે. તૃતીયઃ સર્વથા દોષા વિઘ્ન યાંતિ યદાંત તતાત માનવો નિર્ભય યાતિ પૂર્ણાનતિ પથમ તથા. જ્યારે બધા જ પ્રકારના દોષો, ભૂલો અને વિઘ્નો વિનાશ થઈ જાય છે ત્યારે મનુષ્ય નિર્ભય બનીને પૂર્ણ ઉન્નતિના માર્ગે ચાલે છે. બાર્યા ચાભ્યંતરમ ત્વશ્ય નિત્યમ મન માર્ગગામિન ઉંટેરુભયમ દ્રારમ યાત્મુન્મુતક કપાટતામ. હંમેશા સન્માર્ગ પર ચાલનાર એ વ્યક્તિના બાહ્ય અને આંતરિક એવા બંને પ્રકારના ઉન્નતિના દ્વાર ખુલી જાય છે. અતઃ સ્વથેન ચિત્તન શ્રદ્ધા નિષ્ઠિયા તથા કર્તવ્યા વિરતમ કાલે ગાયત્ર્યા સમુપાસના. આથી હંમેશા નિયત સમયે એક પણ દિવસ પાડ્યા વિના નિષ્ઠાપૂર્વક શ્રદ્ધા અને સ્વસ્થતાથી ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. દયાલુ શક્તિ સંપન્ના માતા બુદ્ધિમતી યથા કલ્યાણમ કુરુતે રો વ પ્રેમણા બાલસ્ય ચાત્મનઃ તથૈવ માતા લોકાનામ ગાયત્રીમ ભક્તવત્સલા. વિદધાતિમ શીતમ નિત્યમ ભક્તાનામ ધ્રુવાત્મનઃ. જેમ દયારુ શક્તિશાળી અને બુદ્ધિશાળી માતા પ્રેમપૂર્વક પોતાના બાળકનું ભલું જ કરતી હોય છે, તેવી જ રીતે ભક્તો પર પ્રેમ રાખનારી ગાયત્રી જગતની માતા છે. તે હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ જ કરે છે. કુર્વન્નાપી त्रुटिलोके बालको मातर प्रति यया भवति कश्चिन्न तस्य अप्रतिभाजनः। कुर्वन्नपि त्रुटि भक्तकः क्वचित् गायत्री उपासने न तथा फलमाप्नोति विपरीतं कदाचन। जेम दुनिया में माता प्रत्ये अनेक भूलो करनार बारक तेनी मातानो दुश्मन बनी जतो नथी, ते जे रीते गायत्री नी उपासना करवामां भूल थई जाए तो पण कोई ने तेनु विपरीत फल मळतुं नथी। अक्षराणां तु गायत्र्या गुम्फनम हास्यति तद्रीद्रम भवन्ति जाग्रता एन सर्वा गृहास्तु ग्रंथयः। गायत्रीना अक्षरोनी गुंथणी एवी अद्भुत रीते थई छे के एनो जप करवाथी आपणी बधी गुप्त ग्रंथिओ जागृत थाय छे। जागृता ग्रंथस्तत्वतः सूक्ष्म साधक मानसे दिव्याशक्ति समुद उद्भति क्षिप्रम कुर्वन्नै ससम। जागृत थयेली ए सूक्ष्म यौगिक ग्रंथिओ साधकना मनमां चौक्कस रीते जल्दी दिव्य शक्तिओ प्रगटावे छे। जन्यन्ति कृते पुषामेतां वे दिव्यशक्तकः। विविधान परिणामा ही भव्यानाम गलपुरितान। आ देवी शक्तिओ मनुष्यों ने माटे अनेक प्रकारना मंगलमय शुभ परिणामों पैदा करे छे। मंत्रन्याश्च वाणम काये शुद्ध मेवा प्रमादत्त तद शक्तको जये नित्य सप्रणववास्तु व्यहति। आरस ने छोड़ी दईने गायत्री मंत्रनो उच्चार शुद्ध रीते ज करवो। जे एम न करी सके ते ओंकार साथे विहतियोनो जप करे। ओमिति प्रणवः पूर्वः बुभूर्वः स्वर तदुत्तरम एशोक्त का लघु गायत्री। विदद्री भवेद पंडितई पहला ओंकार नो उच्चार करो, त्यार पछी भूर्भुर्वः स्वः नो उच्चार करो। आ पंचाक्षरी मंत्र ने ओम भूभूर्व स्वः वेदना जाननार पंडितोए लघु गायत्री मंत्र कहो छे। शुद्धम परिधान माध्य शुद्धेव वायुमंडले शुद्धे देह मानोभ्याम वै काया गायत्र्युपासना। शुद्ध वस्त्रों पहरीने शुद्ध वातावरण में शरीर तथा मन ने पवित्र बनाने गायत्री की उपासना करवी जोइए। दीक्षा में दाय गायत्री ब्रह्मनिष्ठां ग्रह जन्मना आरंभ्यतां ततः सम्यगीव दिनो उपासना सता। कोई ब्रह्मनिष्ठ ब्राह्मण पासे गायत्री नी दीक्षा लईने विधिपूर्वक तेनी उपासनानो आरंभ करवो जोइए। गायत्री उपासना मुक्तका नित्यवश्यक कर्मशु उक्त सत्र द्विजातिनी नानद्या विचक्षणः। विद्वानोए गायत्रीनी उपासनाने ब्राह्मणों माटे अनिवार्य एक पण दिवस न छोड़वा जेवी अने नित्य कर्म तरीके गणी छे। आराध्यंती गायत्री न नित्य ये द्विजन मनः। जायन्ते ही सर्वकर्मभ्यस्ते च्युतानात्र संशयः। ये ब्राह्मणों रोज गायत्रीनी उपासना करता नथी तेओ पोताना कर्तव्यमांथी च्युत थाय छे एमां शंका नथी। शूद्रास्तु जन्मना सर्वे पश्चान्ति द्विजन्मतां गायत्रेव जनः सर्वेहां पवोच्य धारणात्। जन्मथी तो बधा ज शूद्रो छे, पछीथी मनुष्य गायत्री सहित यज्ञोपवीत धारण करीने ज द्विजपणाने प्राप्त थाय छे। उचिता पतितानां च पापानां पापनाशं जायते कृपयैवार्याः वेदमात्रनन्तया। पतित लोकोनी उच्चता उन्नति अने पापीओना पापोनो नाश ए बन्ने कार्यो वेदमाता गायत्रीनी अनंत कृपा वडे ज थाय छे। गाव्यया तू यता सनद्या ब्रह्मा संध्या तुषा मत कीर्तितम सर्वतः श्रेष्ठ तदनुष्ठानम मार्गमहि। जे संध्या गायत्री सहित करवामां आवे छे तेने ब्रह्म संध्या कहे छे। शास्त्रोए संध्या ने बधाथी श्रेष्ठ गणी छे। आत्मनम सिखह बंदह प्राणायामो अर्ध क्षणम न्यास शचोपासनाया तु पंचकोशा मता बुधहि। आत्मन शिखाबंधन प्राणायाम अर्धमर्षण अने न्यास आ पांच कोषोने विद्वाने गायत्री संध्यानी उपासना स्वीकार्या छे, जरूरी गण्या छे। ध्याम तस्तु ततः पश्चात सावधानेन चेतसा जपताम क्षणतः तुलसी मालायाम सा नृहु नृहु। सावधान थईने કાળજીપૂર્વક ગાયત્રીનો જપ સાત્વિક હેતુ માટે તુલસીની માળા દ્વારા કરવો જોઈએ। એકવારમ પ્રતિદિન મ્યુયંતો ન્યૂન સંખ્યકામ ભીમ મંત્ર સતમ નૂનમ નિયમ્યાષ્ટોત્તરમ જપેત। બુદ્ધિમાન મનુષ્યએ હંમેશા ઓછામાં ઓછી એક મારા 108 વાર મંત્રનો જપ અવશ્ય કરવો। બ્રહ્મા મુહૂર્તય પ્રાપ્ય મુખો મેરુદંડમ પ્રિયમ્યહિ પદ્માનમ સમામિનઃ સંધ્યા વંદનામ આચરેત। બ્રહ્મ મુહૂર્તમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને મેરુદંડ કરોડ સિદ્ધિ રાખીને પદ્માસન વારી સંધ્યા વંદન કરવું। દૈન્યરૂ કશોકર ચિંતાના વિરાધાક્રમ જાપદામ કાર્ય ગાયત્ર અનુષ્ઠાનામ ભયાનામ વારાણ્યાય ચ। ગરીબાઈ રોગ શોક વિરોધ આક્રમણ આફત અને ભય વગેરેના નિવારણ માટે ગાયત્રીનું અનુષ્ઠાન કરવું। જાયતે સ્થિતિ રસ્માત સાભિલાષા મનઈ પ્યસયઃ યતઃ સર્વે અભિજાયંતે યથા કાલહી પૂર્ણતામ। આ અનુષ્ઠાન કરવાથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેનાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ સમય આવે પૂર્ણ થાય છે। અનુષ્ઠાન તુ વૈ તસ્માદ ગુપ્ત આધ્યાત્મિક શક્તયઃ ચમત્કારમયા લોકઃ પુષ્યન તેન ન કદા બુદહિ। એ અનુષ્ઠાન કરવાથી સાધકોને જગતમાં અનેક પ્રકારની ગુપ્ત અને ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે। સપાદલક્ષ મંત્રણામ ગાયત્રીયઃ જપનમ તુ વૈ ધ્યાનેન વિધિના ચૈવાષ્ટુનામ હિ પ્રચક્ષતે। વિધિપૂર્વક તેમજ કાળજીપૂર્વક કરવામાં આવેલા આ 1,25,000 મંત્રના જપને અનુષ્ઠાન કહે છે। પંચમ્યામ યુણિમાયામ વા एकादश्यां तथैव हि अनुष्ठानस्य कर्तव्यः आरम्भः फलप्राप्तये पाञ्चम पुनम अले एकादशीना दिवसे अनुष्ठानो आरंभ करवो शुभ गणाय छे। मास द्रये विरामन्तु चत्वारिश दिनेषु वा पुर्ये तद् अनुष्ठानं तुल्य संख्यासु च जपन बे मास अथवा 40 दिवस सुधी एक पण दिवस पाड्या विना रोज एक सरखी संख्या में जप करवा अने ए रीते अनुष्ठान पूरु करवो। तस्याः प्रतिमां तु संस्थाप्य प्रेमणा शोभम आसने गायत्रस्तोत्र कर्तव्या सत्य प्रतिष्ठा विधानत प्रेम पूर्वक ने एक सुंदर ऊंचा आसन पर गायत्री देवी नी मूर्ति बेसाड़ी ने तेनी योग्य रीते स्थापना करवी जोईए। तद्रिताय ततो दीपम धूप नैवेद्य च दनै नमस्कृत्याक्षे ते नापि तस्या पूजनामाचरेत। आ रीते स्थापना करीने देवी ने नमस्कार करी धूप दीप नैवेद्य अरे चंदन तथा अक्षत चोखा वड़े तेनी पूजा करवी। पूजनांतरम विघ्नः भक्त्या तज जप मारा बेत जप काले तु मनः काय श्रद्धान्वित मर्म चंचलम। पूजा करी रहा पछी बुद्धिमान मनुष्य भक्ति पूर्वक गायत्रीना जप शुरू करवा जप करती वखते मन ने श्रद्धापूर्वक स्थिर राखवु। कार्य तो यदि चोतिष्ठ मदह एव ततः पुनः कर प्रक्षालनम कृतवः शूद्रैरम द्रैरुषा विशेतः। कोई कारणवश जपनी वच्चे उठवु पड़े तो पछी थी फरीवार हाथ में धोई ने जप करवा बेसवो। आद्य शक्ति वेद माता गायत्री तू मदंतरे शक्ति कलोल संदोहन ज्ञान ज्योतिष्च सनंतनम। उत्तरो उत्तर मा कोयम प्रेरियंतो विराजते इत्येवावृत्तम ध्यानमग्नस्तु ताम जते। आद्य शक्ति वेद माता गायत्री मारी अंदर सतत शक्तिना मोजाओनो समूह अने ज्ञानना प्रकाशने फैलावीने मने प्रेरती बैठेली ज छे। ए प्रमाणेना ध्यानमां मग्न रहीने तेना जप करवा जोईए। चतुविक्षति लक्षणं सत्तुना तद्रुपासदः गायत्रीनाम मनुष्ठानंत गायत्र्याः सिद्धिमाप्नुते। गायत्रीनो उपासक अखंडित रीते रोज जप करीने 24 लाख वार मंत्रनो जप करी अनुष्ठान करीने गायत्री मंत्रनी सिद्धि मेरवे छे। साधनये गायत्र्या निसैग्ने लेन ही चेतसा वर्णीय सदा आचार्य साधकेन शुभाजना। गायत्रीनी साधनाने माटे साधके श्रद्धा भक्ति पूर्वक योग्य श्रेष्ठ आचार्य ने गुरु बनावा अने तेमना द्वारा गायत्रीनी दीक्षा लईने साधनानो आरंभ करवो। रद्वानुष्ठान तो वापी महानुष्ठान तो अथपा सिद्धि विदित वै दुनः साधक लातु पातक काम। लघु अनुष्ठान अथवा महाअनुष्ठान करवाथी साधके साधनामां करेला श्रमना प्रमाणमां तेने सिद्धि मळे छे। एक एवं तु संसिद्धि गायत्री मंत्र आदिशत समस्त लोक मंत्रणाम कार्य सिद्धि स्तु पूरक सिद्धि थयेलो गायत्री मंत्र ज जगतना बदाज मंत्रों की सिद्धि द्वारा थी सकता कार्यों ने सिद्धि करी सके छे। अनुष्ठाना वसाने तू अग्निहोत्री विधीयता यथाशक्ति ततो दानम प्राक तक भोजन स्तत खलु अनुष्ठान पूरु कर्या पछी हवन करवो जोईए त्यार पछी शक्ति मुजब दान ने ब्रह्म भोजन करवु करावु जोईए। महामंत्रस्य चाप्यस्य स्थाने सया पदे पदे गुढ़ो रहस्य गो अनंतो पदे क्षज्ञ सूचय आम महामंत्रना अक्षरे अक्षरमा ने शब्दे शब्दमा गुढ़ रहस्य भरेलू छे। वरी आ मंत्रमा अनेक उपदेशोनो समूह भरेलो छे। यो ददाति नरश्चांतानु पदशातुम मानसे जाय रुभैतस्य लोकमामंदस्य कुलम जे मनुष्य ए उपदेशो मनमा धारण करे छे तेना बन्ने लोक आनंदमय बनी जाय छे। समग्रामपि समग्रोमम नुष्ठानस्य पूजिताम स्थाने पवित्रे एवंता कुत्रछिद्री विमजयेत। अनुष्ठानमां उपयोगमां लीधेली बधी ज पूजा सामग्री कोई पवित्र स्थानमां ज विसर्जित करवी जोईए। सत्पात्रो यदि वाचार्यो न चेतस प्राप्यते तदा नानी केल सूचम वृत्याचार्य भावेन चासने। जो अनुष्ठान करना ने योग्य श्रेष्ठ आचार्य न मली आवे तो पवित्र नारियलनी आचार्य भावे आसन पर स्थापना करवी। प्रायश्चितम मतम श्रेष्ठम त्रटिना पाप कर्मणाम तपश्चर्यव गायत्र्याः नातो अन्य दृश्यते क्वचितः। जुदा जुदा प्रकारनी भूलो अने पाप कर्मोना प्रायश्चित माटे गायत्रीनी तपश्चर्या सौथी उत्तम गणाय छे। सेव्याः स्वामोत्मोनन्ते रथम पदार्थार्स्तु सतो गुणाः राजश्च प्रयुक्तकव्या मनोवांछी भूमि पूर्तये। आत्मानी उन्नति माटे सत्वगुणी पदार्थोनो उपयोग करवो जोईए अने मननी अभिलाषाओ पूरी करवा माटे रजोगुणी पदार्थोनो उपयोग करवो जोईए। प्रादुर्भावस्तु भावनाम तामसानाम विजायते तमो गुणाना मर्थाना सेवना दीति निश्चयः। तमोगुणी पदार्थोनो उपयोग करवाथी तमोगुणी भावो पैदा થાય છે એ નિશ્ચિત વાત છે। માલાસંસ મધ્યક્ષ સામગ્રીચૈન સંગ્રહ ઘૃતાર્થાનુસાર હિ સર્વદત્તે ભલમ મારા આસન હવનની સામગ્રી અને પૂજા માટેના પદાર્થો જે ગુણોની અધિકતાવાળા હશે તે પદાર્થો પોતાના ગુણો પ્રમાણે જે સારું ખોટું ફર આપશે। પ્રાતુભવંતી વૈ સૂક્ષ્માશિતુ વિંશતિ સક્તયઃ અક્ષરેભ્યસ્તુ ગાયત્ર્યા માનવાનામ હિ મનસે। ગાયત્રીના 24 અક્ષરો દ્વારા મનુષ્યના અંતઃકરણમાં 24 પ્રકારની ગુપ્ત શક્તિઓ થાય છે। મુહૂર્ત યોગ વોશાવા એશ્યા મંગલકારિક ભસ્મતામ જ્ઞાંતિ તે સર્વે ગાયત્ર્યાસ્તિ વ્રજે જસા। અમંગલ કરનારા જ મૌરતો અને દોષો તે બધાને ગાયત્રીનું પ્રચંડ તેજ બારીને ભસ્મ કરી નાખે છે. એતત સમાતું જપાનુવ ધ્યાનમગ્નસ્ય ચેતસા જાયતે ક્રમ સસત્યૈવ ષષ્ઠચક્રાણાં તુ જાયતિ. ધ્યાનમાં મગ્ન બનેલા ચિત્ત દ્વારા જપ કરવામાં આવે તો નિસંશય મનુષ્યના શરીરના રહેલા ષષ્ઠ ચક્રો જાગૃત થાય છે. ષષ્ઠ ચક્રાણી યદૈતાની જાગૃતતાની ભવંતી. ષષ્ઠસી ધિયો વિજાયંતે ચક્રૈ રેતૈસ્તદા પરમ. જ્યારે એ ષષ્ઠ ચક્રો જાગૃત થાય છે ત્યારે ચક્રો દ્વારા છ પ્રકારની સિદ્ધિઓ મળે છે. અગ્નિહોત્રજ્ઞ તુ ગાયત્રી મંત્રૈણ વિશ્વવત્ કૃમ સર્વેશ્વસરે પ્યવૈવ શુભમેવ મત બુર્ધ. ગાયત્રી મંત્ર દ્વારા વિધિપૂર્વક કરવામાં આવેલા અગ્નિહોત્રને વિદ્વાનોએ બધા જ પ્રસંગોમાં શુભ માન્યું છે. યદાવસ્થા સ્વાલલોકે વિસંગનાશુ તદાતુસ મૌ માનસિકમ ચૈવ ગાયત્રી જપ માચરે. માણસ દુઃખી સ્થિતિમાં પડેલો હોય, સૂતક રોગ અપવિત્રતા વગેરે, ત્યાં સુધી તેણે ગાયત્રીના માનસિક જાપ કરવા. તદનુષ્ઠાન કાલે તું સ્વશક્તિ નિયમે જજત તિમ્ન કર્મશુ તા ધામાન ન વ્યયેદ્રી કદાચન. માણસ સાધના અનુષ્ઠાન દરમિયાન પ્રાપ્ત થયેલી શક્તિને સાચવી રાખે. બુદ્ધિશાળી મનુષ્યો તેનો સામાન્ય કાર્યોમાં ઉપયોગ કરીને તેને વેડપતા નથી. નવા નાવશ્યકમ કાર્યે આત્મોદ્ધાર રિફતેન ચ નાત્મશક્તિસ્તુ પ્રાપ્યાયા યત્ર તત્ર પ્રદર્શનમ. આત્માનો ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખનાર મનુષ્યે પોતાને પ્રાપ્ત થયેલી શક્તિનું જ્યાં ત્યાં જરૂર વિના પ્રદર્શન કરવું ન જોઈએ. આહારે વ્યવહારે ચ માસ્તિક કે અપી તથેવિ સાતિત્વં સદા ભાવ્યમ સાધકેક મનીષિણામ. બુદ્ધિમાન મનુષ્યે આહારમાં વિહારમાં અને મસ્તિષ્કમાં બુદ્ધિથી સાત્વિક બનવું જોઈએ. કર્તવ્ય ધર્મતા કર્મ વિપરીતમ તો તત્ ભવેત તત્સાધનકસ્તુ મતિમાનશ્ચરને કદાચન. જે કાર્ય કરવા જેવું ન હોય તેવું કામ બુદ્ધિશાળી સાધકો કદી કરતા નથી. પૃષ્ઠસ્થ સાધનાસ્તુ રાજતેતિરામ સદા મનસ્વી સાધકાનામ હિ બહુનાસ ધના બલમ. આ ગાયત્રીની સાધનાની પાછળ આદિકાળથી માંડીને આજ સુધી અસંખ્ય મનસ્વી સાધકોની સાધનાનું બળ રહેલું છે. અલ્પયસા જગત્યેવ સાધનાયાસ્તુ સાધક ભગવત્યાસ્તુ ગાયત્ર્યા કૃપામ પ્રાપ્નોત સંશયમ. આ જગતમાં માત્ર થોડા પ્રમાણમાં કરવામાં આવેલી સાધનાથી સાધકને ગાયત્રી માતાની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. પ્રાણાયામે જપન લોક ગાયત્રી ધ્રુવમાપનુતે નિગ્રહ મન સદૈચૈવ ચેન્દ્રિયાણામ હિ સંપદામ. પ્રાણાયામની અંદર ગાયત્રીનો જપ કરનાર મનુષ્યને મન પર કાબુ અને ઇન્દ્રિયોની સમૃદ્ધિ નિશ્ચય રીતે પ્રાપ્ત થાય છે. મંત્ર વિભજ્ય ભાગ્યેશ ચતુર્ષુ ચતુર્દસ્ત તદા રેચક કુંભક ભાર્ય પરકૈ કુંભર્ક ચરેત બુદ્ધિમાન મનુષ્ય આ ચાર ભાગ કરીને તે દરેક ભાગ દ્વારા રેચક કુંભક પૂર્વક અને બાહ્ય કુંભક કરવો, યથા પૂર્વ સ્થિતમ ચૈવ ન દ્રવ્યમ કાર્ય સાધકમ મહાસાધન તોષ્ય સમાંતોજ્ઞો લાભ તથાપનુતે. જેમ ધન પાસે હોય એટલાથી જ કંઈ કોઈનું કામ સિદ્ધ થઈ જતું નથી, એ જ રીતે આ ગાયત્રી રૂપી સાધના પાસે હોવા છતાં પણ તેની ઉપાસના ન કરે તે મૂર્ખને આનો લાભ મળતો નથી. સાધક કૃયે યસ્તુ મંત્ર શક્તિરપવ્યય તમ વિનિશિત સા શક્તિ સમલમ નાત્ર સંશય. જે સાધક મંત્ર શક્તિનો દુરુપયોગ કરે છે તેને આ શક્તિ મૂળથી ઉખાડીને નષ્ટ કરી દે છે. સનતમ સાધના બીઓ યાતિ સાધકતામ નરહ સ્વપ્નાવસ્થા સુ જાયંતે તસ્ય દિવ્યાનુભૂતયઃ. જે મનુષ્ય અખંડ રીતે સાધના કરીને સાધક બની જાય છે તેને સ્વપ્નમાં દૈવી અનુભવો થાય છે. સફલ સાધકો લોકો શ્રાપનુંતો અનુભાવાન નાબાન ચિત્રાન્વી વિધામશ્ચય. સાધના સિદ્ધિ રનંતરમ. સફળ થયેલા સાધકને સાધનાની સિદ્ધિ થયા પછી નવીન અને વિચિત્ર પ્રકારના અનુભવો થાય છે. ભિન્ના બી વિધિ બી બુદ્ધયાહા બી ન સુ કાર્ય પવિત્ર સુ ગાયત્ર્યાહા સિદ્ધ મંત્રસ્ય પ્રયોગ ક્રિયતે બુદ્ધ. બુદ્ધિમાન પુરુષ સિદ્ધ થયેલા મંત્રનો ઉપયોગ જુદા જુદા કાર્યોમાં જુદી જુદી વિધિઓ દ્વારા કરે છે. ચતુર્વિશતિ વર્ણૈયા ગાયત્રો ગુભિફતા સુતૈ રહસ્ય મુક્તમ તત્રાપી વિઘ્નહી રહસ્યવાદીભિ. વેદોમાં ગાયત્રીના 24 અક્ષરો એવી રીતે ગૂંથવામાં વણી લેવામાં આવ્યા છે કે વિદ્વાન લોકો એ અક્ષરોમાં મોટા મોટા રહસ્યો છુપાયેલા છે એમ કહે છે. રહસ્ય મુપ વિતસ્ય ગૃહ્યાદ ગૃહ્યતરમ હિ યત અનંતહિતમ તુ તસર્વમ ગાયત્ર્યામ વિશ્વમાતરી યજ્ઞોપવિત. જનોયનું જે અત્યંત ગુપ્ત રહસ્ય છે તે સગૃહ રહસ્ય વેદમાતા ગાયત્રીમાં સમાયેલું છે. અયમેવ ગરો મંત્ર યહ સર્વોપરી રાજતે વિપદૌ સિંધુરીવાસ્મિંતુ જ્ઞાત વિજ્ઞાનમ આશ્રિતમ. આ ગાયત્રી જ ગુરુમંત્ર છે, એ બધા જ મંત્રોમાં શ્રેષ્ઠ છે. બિંદુમાં જેમ સાગર સમાયેલો છે એ રીતે આ મંત્રમાં બધા જ જ્ઞાન અને સમગ્ર વિજ્ઞાન છુપાયેલા છે. અભયંતરે તુ ગાયત્ર્યા અનેકે યોગ સંચયા અંતહિતા વિરાજ્યંતે કશ્ચિદત્ર ન સંશય. ગાયત્રી મંત્રમાં અનેક યોગોના સમૂહ છુપાયેલા છે એ વાતમાં જરાય સંશય નથી. ધાર્યન રુધિ ગાયત્રી સાધકો દૈત્ય કિલ્બિષઃ શક્તિરન્નુ ભવત્ય ઉગ્રા સ્વાસ્મિનાતમ યલોકિકાહા. નિષ્પાપ સાધક પોતાના હૃદયમાં ગાયત્રીને ધારણ કરીને પોતાના આત્મામાં અનેક અવલૌકિક મહાન શક્તિઓ આવી હોય એવો અનુભવ કરે છે. એતઃ દ્રશ્યતસ્ય વાર્તા ભાષંતે અપ્રયાસતઃ યાસ્તુ સાધારણો લોકો જ્ઞાતુમહંતિ નદહિ. જે રહસ્ય જાણવા માટે સામાન્ય તદ્દન અશક્ત હોય છે તેવા રહસ્યો ગાયત્રી ઉપાસકને થોડા પ્રયત્ને પ્રાપ્ત થાય છે. એતા દ્રશ્યસ્તુ જાયંતે તન્મનસ્યનુભૂતયઃ યાત્સો ન દ્રશ્યંતે માનવેષુ કદાચનઃ. સામાન્ય મનુષ્યોને કદી ન થતા હોય એવા અદ્ભુત અનુભવો ગાયત્રી સાધકને થવા માંડે છે. પ્રસાદઃ બ્રહ્મજ્ઞાનસ્ય યે અન્યેભ્યો વિતરંત્યપિ આસાદયાંતિ તે ભુનમ માનવાઃ પુણ્યમક્ષયમ. બ્રહ્મજ્ઞાનનો પોતાને પ્રાપ્ત થયેલો પ્રસાદ જે લોકો બીજાઓને વહેંચે છે તેઓ અવશ્ય અક્ષર પુણ્યને મેળવે છે. ગાયત્રી સંહિતા હોષા પરમ આનંદાયિની સર્વેષામેવ કષ્ટાનામ બાણાયાસ્તયલઃ ભુવિ. આ ગાયત્રી સંહિતા પરમ આનંદને આપવાવાળી છે. જગતના બધા જ દુઃખોને દૂર કરવા માટે આ ગાયત્રી એક બીજ પૂર્તિ છે. શ્રદ્ધાએ પનન્યેનામ ચીન ગયંતિ ચ ચેતસા આવૃંત્યનુકૂલ્યેન ભવબાધામ તરસી તે. જે લોકો આ ગાયત્રી સંહિતાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે અને તેનું ચિંતન મનન કરે છે તથા તે મુજબ પોતાનું જીવન ઘડે છે તે લોકો ભવસાગર તરી જાય છે. ગાયત્રી તંત્ર. ગાયત્રીનો ગુપ્ત રાખવા જેવો વામ માર્ગ. ન દેયમ પરહ શિષ્યેભ્યો હા ભક્તોભ્યો વિશેષતઃ શિષ્યેભ્યો ભવતી યુક્તેભ્યો અન્યથા મૃત્યુમાપનુયાત. બીજાના શિષ્યોને અને ખાસ કરીને ભક્તિ વિનાના લોકોને આ મંત્ર કદી આપવો ન જોઈએ. આ મંત્રનો ઉપદેશ ભક્તિવાળા શિષ્યને જ આપવો, નહીં તો આનાથી મૃત્યુની પ્રાપ્તિ થાય છે. ઉપાસના વિધાનમાં એમ કહેવામાં આવ્યું છે કે તંત્ર એક ગુપ્ત વિજ્ઞાન છે. તે અંગેની વાતો બધા જ માણસો આગળ કહેવી યોગ્ય નથી. આનું કારણ એ છે કે તંત્ર માર્ગની સાધનાઓ બહુ જ અઘરી હોય છે. સમુદ્રના તળિયેથી મોતી કાઢવા જેટલા અઘરા હોય છે એટલો જ અઘરો આ તંત્ર સિદ્ધિનો માર્ગ છે. મરજીવા લોકો જીવના જોખમે સમુદ્રમાં ગોથું લગાવીને તળિયે પહોંચે ત્યારે મહામુશ્કેલીએ તેમને થોડા ઘણા મોતી પ્રાપ્ત થાય છે, પરંતુ તું આમ કરવામાં ઘણીવાર તેમને જળમાં રહેલો ભયંકર પ્રાણીઓનો સામનો પણ કરવો પડે છે. નટ લોકો પોતાની હોશિયારી અને કુશળતાથી લોકોને ખુશ કરી નાખે છે, પણ જો તેઓ એકાદ વાર ભૂલ કરી બેસે તો તેમનું આવી બને. એવી જ રીતે આ તંત્ર માર્ગ ભરેલો છે. જીવ સટોસટનો આ વિષય છે, આથી જ આ માર્ગ બધા માણસોના કામનો નથી. પ્રકૃતિ સાથે સંગ્રામ ખેલીને તેની શક્તિઓ પર કાબૂ મેળવવાની વિદ્યા એટલે તંત્ર માર્ગ. આમાં અતિશય પ્રયત્ન કરવો પડે છે અને ભૂલચૂકનું પરિણામ પણ એટલું જ ભયંકર હોય છે. આપણી ક્રિયાઓની પ્રતિક્રિયાઓ આમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. પાણીમાં પથ્થર નાખવામાં આવે તો પાણી જોરથી ઉછરે છે અને એક નાના સરખા વિસ્ફોટ જેવી સ્થિતિ પેદા થાય છે. તાંત્રિક સાધના કરનારો સાધક પણ પ્રકૃતિની અંદર છુપાયેલી શક્તિને મેળવવા પોતાની સાધના દ્વારા એક પ્રકારનું આક્રમણ જ કરે છે. એ આક્રમણથી સામી જે પ્રતિક્રિયા થાય છે તે એવી ભયંકર હોય છે કે કોઈ કોઈ વાર એ સાધક અસાધારણ રીતે ગવાય છે. જ્યારે કોઈ બંદૂક ચલાવવામાં આવે છે ત્યારે નળીમાંથી બહાર નીકળતી ગોળી એકાએક પાછળ ધક્કો મારે છે અને મોટો અવાજ કરે છે. જો બંદૂક ચલાવનાર માણસ કમજોર હોય તો તે પાછળની બાજુથી ગબડી પડે છે, એને મોટા અવાજથી ગભરાઈ પણ જાય છે. ચંદનના વૃક્ષો પાસે સર્પો રહેતા હોય છે, ગુલાબના ફૂલોમાં કાંટા હોય છે, મધ ભેગું કરવામાં માખીઓનો ડંખ સહન કરવો પડે છે. સર્પ મણી મેળવવા માટે ભયંકર સર્પનો સામનો કરવો પડે છે. હાથીઓના કુંભ સ્થળમાંથી મોતી મેળવવા મદાનમત હાથીઓ સામે ઝઝુમવું પડે છે. એ જ રીતે તાંત્રિક સાધનામાં પણ આવા જ વિકટ સાહસો છે. એ સાહસોમાં ભયંકર આફતોની હારમારા રહેલી છે. જો એમ ન હોય તો ગમે તે માણસ ગમે ત્યારે ને ગમે તેમ એ બધું રમતમાં મેળવી જ લે ને. તંત્ર વિદ્યાની સાધના તો તલવારની ધાર પર ચાલવા જેટલી અઘરીને કષ્ટસાધ્ય છે. એ માટે તો સાધકની અંદર પુરુષાર્થ, સાહસ, દઢતા, નિર્ભયતા અને ધીરજ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. સુયોગ્ય અને અનુભવી ગુરુની દેખરેખ હેઠળ સ્થિરતાથી અને શ્રદ્ધાથી એ સાધનાઓ કરવામાં આવે તો તે દ્વારા ઈચ્છિત સિદ્ધિ મેળવી શકાય. પરંતુ જો કોઈ નિર્ભર, અશક્ત, શંકાશીલ, સશ્રદ્ધારુ અને અસ્થિર મનવાળો સાધક આવી સાધના કરવા જાય તે થોડી મુશ્કેલી આવતા તેને છોડીને ભાગી જાય, આનું પરિણામ વિચિત્ર જ આવે. જેમ કોઈ સિંહ અથવા સાપને છંછેડીને જ્યારે તે ગુસ્સે થઈને પાછળ દોડે ત્યારે લાકડી ફેંકી દોડવા માંડે, એવા માણસની જે સ્થિતિ થઈ શકે એવી જ સ્થિતિ આવા સાધકની થાય. એ પ્રમાણે સિંહ કે સાપથી ડરી જઈને ભાગતા માણસ ઉપર એ સિંહ કે સાપ બમણા જોરથી ગુસ્સે થઈને તેનો પીછો પકડે અને તેને જીવતો જ ન છોડે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કેટલાક મનુષ્યો ભૂતપ્રેતને વશ કરવા તાંત્રિક સાધના કરે છે. જ્યારે સાધના દરમિયાન તેમને ભય પમાડે એવા તત્વોને એ લોકો જુએ છે ત્યારે ડરી જઈને સાધના કરવાનું છોડી દે છે. જો સાધકમાં સાહસ ન હોય ને એવા કોઈ દ્રશ્યને જોઈને ડરી જાય તો એ તત્વ તેના ઉપર હુમલો કરે છે અને એનું ભયંકર પરિણામ તેને ભોગવવું પડે છે. કેટલાક લોકો ભયંકર બીમારીના શિકાર બને છે, કેટલાક ગાંડા થઈ જાય છે અને કેટલાક તો વળી મરણને શરણ પણ થાય છે. તંત્રનો માર્ગ અતિશય ઉગ્ર છે. આ પદ્ધતિએ જે સાધના કરવામાં આવે છે તેનાથી પ્રકૃતિની અંદર પ્રબળ કંપનો ઉત્પન્ન થાય છે, એથી તાપ અને વિક્ષોભ વધી જાય છે. ગરમીના દિવસોમાં સૂર્યના પ્રચંડ કિરણોને લીધે જ્યારે હવામાનની ઉષ્ણતા વધી જાય છે ત્યારે હવાની ગતિ વધી જાય છે. આથી લૂ, વાવાઝોડું કે વંટોળ વગેરેની પ્રવૃત્તિ જોરશોરથી શરૂ થઈ જાય છે. એનાથી લોકોની મુશ્કેલીઓ વધે છે. કોઈને લૂ લાગી જાય છે, કોઈની આંખમાં દૂર ભરાઈ જાય છે, તો કેટલાક લોકોને ગુમડા અને અરાઈઓ પણ થઈ આવે છે. વાવાઝોડાથી લોકોના મકાનના છાપરા પણ ઉડી પડે છે અને વૃક્ષો ઉખડી પડે છે. વંટોરિયા પણ જોર પકડે છે અને ભયંકરતા ઊભી કરે છે. તંત્ર સાધનામાં આવો ગ્રીષ્મ ઋતુના જેવો જ ઉત્પાત થાય છે. એનાથી મનુષ્યના અંતરમાં અને બાહ્ય વાતાવરણમાં એક રીતની સૂક્ષ્મ લૂ અને વાવાઝોડું શરૂ થાય છે. આ સંઘર્ષના ધક્કા તેના મગજના કલ્પના તંતુઓ સાથે એક મોટો સંઘર્ષ કરે છે અને સંઘર્ષને કારણે તેને ભયંકર ભૂત પ્રેતો, પિશાચો, રાક્ષસો, દેવો, દાનવો વગેરેની આકૃતિઓ દેખાવા લાગે છે. દ્રષ્ટિનો દોષ પેદા થવાથી તેને કંઈનું કંઈ દેખાવા લાગે છે. અનેક પ્રકારના વિચિત્ર અવાજો, વિચિત્ર રૂપો, વિચિત્ર ગંધ તથા વિચિત્ર સ્પર્મ વગેરેનો તેને અનુભવ થાય છે. જો સાધક નિર્ભય બનીને આ સ્વાભાવિક પ્રતિક્રિયાઓને જોઈને તેમને હસી ન કાઢે તો તેનું સાહસ નકામું જાય અને તે બધાથી ડરીને ભાગવા લાગે તો એ વસ્તુઓ તેને માટે મોટા સંકટરૂપ બની જાય છે. આ પ્રકારના કષ્ટોનો સામનો બધા માણસો ન કરી શકે, માટે જ વિશેષ પ્રકારની સાહસમય મનોવૃત્તિ ની જરૂર હોય છે. માણસ બીજાની બાબતમાં તો કસોટી કરવાની વૃત્તિ રાખતો હોય છે, પણ પોતાની શક્તિનું ખરું પરીક્ષણ તે ભાગ્ય જ કરતો હોય છે. હું તંત્ર સાધનાઓ કરી શકીશ કે કેમ એ વાતનો નિર્ણય માણસ પોતાની જાતે ન કરી શકે. આને માટે તો કોઈ બીજી અનુભવી વ્યક્તિની મદદની જરૂર પડે. જેમ રોગી પોતાના રોગનો ઈલાજ પોતાની મેરેજ કરી શકે નહીં, વિદ્યાર્થી પોતાની મેરે શિક્ષણ મેળવી શકે નહીં, એ જ રીતે તાંત્રિક સાધનાઓ પણ પોતાની મેરે થઈ શકે નહીં. એ માટે તો કોઈ જાણકાર પુરુષને ગુરુ બનાવવા જોઈએ. એવો ગુરુ સૌ પહેલાં પોતાના શિષ્યની માનસિક ભૂમિકા તપાસે છે અને એમ નિરીક્ષણ પરીક્ષણ કર્યા પછી તેને ખ્યાલ આવે કે આ માણસને માટે કઈ સાધના ઉપયોગી છે અને તેને માટે સાધનાની વિધિમાં કેવો ફેરફાર કરવો જરૂરી છે. સાધનાકાર દરમિયાન જે વિઘ્નો આવે તે બધાનો તત્કાલ ઉપાય કરવો અને ભવિષ્યમાં શિષ્યના રક્ષણ માટે વ્યવસ્થા કરવી તે પણ એ ગુરુ જ કરી શકે. આ કારણે જ તંત્રની સાધનાઓ ગુરુ પરંપરામાં જ ચાલે છે. સિદ્ધિ મેળવી લેવાના લોભે અનધિકારી સાધક જાતે ઉત્પટાંગ રીતે એવી સાધનાઓ કરવા ન મંડી પડે, એથી આ તંત્ર વિદ્યાને ગુપ્ત રાખવામાં આવે છે. રોગીની પાસે મીઠાઈઓ મૂકી રાખી શકાય નહીં, કેમ કે પાચન શક્તિ તેનામાં હોય નહીં અને લાલચથી એ ખાઈ જાય તો એ અંતે તેનું અહિત જ થાય. વળી તંત્ર સાધનાઓની સિદ્ધિ મળ્યા પછી જે શક્તિઓ મળતી હોય છે તેમનો કોઈ દુરુપયોગ કરે તો જગતમાં એક મોટી અવ્યવસ્થા ફેલાઈ જાય, બીજાઓનું અહિત થાય. નિર્દોષ માણસોને, અધિકાર વગરના માણસોને આવા અનધિકારી સાધકો નુકસાન કે લાભ કરે તો પણ અયોગ્ય જ ગણાય. જે લાભ પરિશ્રમ વગર મેળવવામાં આવે તેનાથી અનેક દુર્ગુણો પેદા થાય છે. જુગાર રમીને જે માણસ હજારો રૂપિયા કમાય તે માણસ એ રૂપિયાનો સદુપયોગ કરી શકતો નથી, વળી એ રૂપિયાથી તે યોગ્ય સુખ પણ મેળવી શકતો નથી. એવી જ રીતે ઈશ્વરીય અથવા રાજકીય રીતે મળતી સ્વાભાવિક સજા કરતાં જુદા જ પ્રકારની મંત્રબળ દ્વારા બીજાને કરવામાં આવતી સજા, નુકસાન, ગર્ભપાત જેટલી જ અહિત કરનારી છે. તંત્ર માર્ગમાં સફર બનેલો માણસ ભયંકર અવ્યવસ્થા ફેલાવી શકે છે. આટલા માટે જ હર કોઈને આ માર્ગમાં અધિકાર હોતો નથી. આ તો વિશિષ્ટ પ્રકારની માનસિક યોગ્યતાવાળા માણસો માટે જ મર્યાદિત ક્ષેત્રોમાં કામ લેવા જેવી વિદ્યા છે. આથી આ વિદ્યાનું પ્રકાશન સર્વમાન્ય લોકો માટે કરવામાં આવતું નથી. જેમ વ્યક્તિગત ઘરનો ઉપયોગ ધર્મસારાની માફક થાય નહીં, ગમે તે માણસને તેમાં ફાવે તેમ પ્રવેશ મળી શકે નહીં, તેમ આ વિદ્યા પણ અમુક યોગ્યતાવાળા લોકોનું વ્યક્તિગત ઘર છે. આમાં તો તે ઘરના ખાસ માણસોનો જ હક છે. આ દ્રષ્ટિથી આ વિદ્યાને સીમિત બનાવવાના ઉદ્દેશથી તેને ગુપ્ત રાખવામાં આવી છે. વળી આ તંત્ર ગ્રંથોમાં જે સાધનાઓના વિધિઓ બતાવવામાં આવી છે તે અધૂરી જ છે. એમાં બે જ મુખ્ય વાતો હોય છે, સાધનાનું ફળ અને સાધનાની વિધિનો એકાદ અંશ. જેમ એક સ્તરે કહ્યું છે કે સમીની સમિધાઓથી હોમ કરવામાં આવે તો પુત્રની પ્રાપ્તિ થાય છે, ફક્ત આટલા ઉલ્લેખને પૂર્ણ વિધિ માની લઈને કોઈ માણસ સમીના લાકડા હવનમાં હોમે જ જાય તો તેની ઈચ્છા પૂર્ણ થઈ શકે નહીં. આથી કેટલાક અજ્ઞાન લોકોને આ સાધના જૂઠી લાગે, પરંતુ આવી શૈલીમાં વર્ણન કરવાનો ખાસ ઉદ્દેશ રહેલો છે. આટલું સંકેતમય ટૂંકમાં લખવાથી ભવિષ્યમાં આ વિધાનો લોક થતો અટકે અને તેની ગુપ્તતા પણ જળવાય. આવી ટૂંકાણવાળી પદ્ધતિને સૂત્ર પદ્ધતિ કહે છે. વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં સૂત્ર પ્રમાણમાં ઘણા ટૂંકા હોય છે. કોઈ કોઈ સૂત્ર તો એકાદ બે અક્ષરોનો પણ હોય છે. પણ એટલું સૂત્ર યાદ રાખવાથી એમાં સમાયેલા વિશાળ અર્થ ગમે ત્યારે વિદ્વાનોના ખ્યાલમાં આવી શકે છે. કેટલાક બહારવટિયાઓ અને છુપી પોલીસના માણસો પણ પોતાની સગવડ ખાતર એવી સાંકેતિક ભાષા બનાવી કાઢે છે કે જે લોકો સમજી શકે, બને બીજાઓથી ગુપ્તતા પણ જળવાઈ શકે. સમીના હવનથી પુત્ર પ્રાપ્તિવાળા સંકેતમાં એક મોટી વિધિ સમાયેલી છે. કેવા પ્રકારનો માણસ કેવા સમયે કેવા નિયમો પૂર્વક કયા સાધનો દ્વારા કયા મંત્રો વડે અને કેટલી આહુતિઓ દ્વારા એ સાધના કરે ત્યારે પુત્રની પ્રાપ્તિ થાય, એ બધો જ વિસ્તૃત અર્થ એટલા નાના સૂત્રમાં વાક્યમાં સમાયેલો છે. એ ગુપ્ત રીતે સમાવવામાં આવ્યો છે. છુપાવવાનું કારણ તો સ્પષ્ટ જ છે કે કોઈ અનધિકારી માણસ તેનો ઉપયોગ ન કરે, સંક્ષેપમાં કહેવાયું. તેથી વર્ષો પછી પણ આ વિધિ યોગ્ય અધિકારી સાધકો માટે સચવાઈ રહે. આધાર પૂરતું જ આ તો કહેવાય, પણ આધાર રહ્યો હોય તો ભવિષ્યના વર્ષોમાં એ તથ્ય નષ્ટ ન થઈ જાય અને તે દ્વારા સાધકોને આખી વિધિનું સ્મરણ થઈ આવે. તંત્ર ગ્રંથોમાં સાધનાની વિધિને ગુપ્ત રાખવાની વાત પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. વળી કેટલીક જગ્યાએ તો એવી વિધિ પણ બતાવવામાં આવી છે કે જે દેખીતી રીતે સહેલી સુગમ લાગે અને તે દ્વારા મોટું ફળ મેળવી શકાતું હોય છે. આથી તો અજ્ઞાન માણસોને માટે આ વિષય કોયડારૂપ બની જાય છે. કાં તો તેને તેઓ બહુ જ સહેલી વિધિ માની લે છે, કાં તો તેને અસત્ય પ્રયોગ માની બેસે છે. પણ હકીકત તો જુદી જ હોય છે. આવી સાંકેતિક સૂત્ર પદ્ધતિ દ્વારા તંત્રશાસ્ત્રના જ્ઞાતાઓએ પોતાની રહસ્યવાદી વૃત્તિનો જ પરિચય કરાવ્યો છે. ગાયત્રીમાં બંને માર્ગો છે, દક્ષિણ માર્ગ અને વામ માર્ગ. યોગ અને તંત્ર બંને પ્રકારો છે. એ દ્વારા આત્મસાક્ષાત્કાર અને બ્રહ્માની પ્રાપ્તિ થઈ શકે, તેમજ દુન્યવી વિષયોની પ્રાપ્તિ અને નાશ પણ થઈ શકે. ગાયત્રી યોગ્ય દક્ષિણ માર્ગ છે. એ માર્ગ દ્વારા આત્મકલ્યાણનો ઉપદેશ પાર પાડી શકાય. અને ગાયત્રી તંત્ર માર્ગ તે વામ માર્ગ છે. એ દ્વારા સાંસારિક વસ્તુઓ મેળવી પણ શકાય અને કોઈનો નાશ પણ કરી શકાય. તંત્રનો માર્ગ ગુપ્ત છે અને તેથી તેમાં ધન, સંતાન, સ્ત્રી, આરોગ્ય, પદવી, રોગમુક્તિ, શત્રુનાશ, પાપનાશ, વશીકરણ વગેરે અનેક લાભો મેળવવાની સાધનાઓ બતાવી છે. પણ તે માટેની વિધિ ખૂબ સંક્ષિપ્ત અને અપૂર્ણ બતાવવામાં આવી છે. આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે તે અધૂરી વિધિમાં સાંકેતિક રીતે આખી વિધિ છુપાયેલી છે, પણ તે પુસ્તકોમાં સ્પષ્ટ શબ્દોમાં મળી શકે નહીં. તે માટે તો અનુભવી સાધકોની મદદ મેળવવી જોઈએ. અહીં તંત્ર ગ્રંથોમાંથી કેટલાક સંકેતોના સંગ્રહ કરવામાં આવ્યા છે. આ દ્વારા વાચકો એટલું તો જાણી શકે જ કે ગાયત્રી દ્વારા કેવા લાભ મેળવી શકાય, એ જાણવાથી પણ શ્રદ્ધા વધે છે.